શોધા મેં તો લાગણીનો ત્રિકોણ એ કઈ રીતે માણસને ક્યાંક ને ક્યાંક રીબે છે, ક્યાંક એની આવડતની કસોટી કરે છે. આજની વાર્તા એ આ લાગણીના ત્રિકોણની અરસપરસ ઘૂમે છે. કહેવાય છે કે રામપુર ખાસ મોટું ન કહી શકાય એવું કામ, પ્રમાણમાં સુખી, શહેરની નજીકમાં એટલે વેપાર ધંધા કે નોકરી માટે સારું એવું સ્થળાંતર શહેર બની થયેલું. કેટલાક કુટુંબો તો પરદેશ પણ વસાટ કરે. નિવૃત્ત જીવન ગુજરાતા બે મિત્રો રમણલાલ અને સોમાભાઈ આ ગામમાં વસવાટ કરે. બંનેને સંતાનમાં એક દીકરો દીકરીઓ પડાવી દીધી, સાસરે સુખી. સોમાભાઈનો દીકરો રમેશ એન્જિનિયર થયો અને પછી બે વર્ષ માં નોકરી કર્યા બાદ અમેરિકા ગયો અને ત્યાં સ્થાયી થઈ ગયો. રમણભાઈનો દીકરો થોડો નાનો, હજુ હમણાં જ મહિના એક પહેલા એના લગ્ન થયા, એ પણ ગ્રેજ્યુએટ અને શહેરમાં એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટની નોકરીમાં લાગ્યો. રમણભાઈ અને એમના પત્ની અને એ જ રીતે સોમાભાઈ અને એમના પત્ની તેમજ હમણાં જ જેના લગ્ન થયા તે સતીશ અને નવી પરણી સાસરે આવી એની પત્ની નેહા એમ ચારનું કુટુંબ. સોમાભાઈ અને રમણલાલ બંને મિત્રો હતા અને તેમાં નવરાશના સમય ગાળવા એમને એકબીજાની કંપની માફક આવી ગયેલી. રોજ સાંજે 4 વાગે ગામના ગાંધરે આવેલ રામજી મંદિરના પરિસરમાં આ બંને અચૂક ભેગા થાય. વિશ્વથી માંડી દેશમાં અને છેક પોતાના ગામ સુધી બનેલી નાની મોટી ઘટનાઓ વિશે વાત કરે. કોઈક દાડો તો બીજા પણ કોઈ વડીલ એમાં જોડાય તો અમરણી સાંજે 6-6:30 સુધી ગામ કપાટા મારે અને ત્યારબાદ આરતીની ઝાલર વાગે એટલે મંદિરમાં આરતી કરી પછી સૌ સૌ ઘરે જાય. ક્યારેક એકબીજાના કુટુંબ વિશેની વાત પણ ચર્ચામાં આવી જાય. આજે કઈક એવું જ બન્યું હતું. રમણલાલ રોજના સમયે આવ્યા તો ખરા પણ ચહેરો સહેજ ઉદાસ હતો. સોમાભાઈની અનુભવી આંખોના એક્સરેમાં આ વાત પકડાય વગર રહે કરી રમણલાલ હાશકારો કરીને બાકડે બેઠો એટલે થોડી વાર પછી સોમાભાઈ હળવેકથી વાત છેડી, શું ભાઈ આજે કઈ ઉદાસ દેખાવ છો? શેની ચિંતા છે? હવે તો સતીશને પણ ભણાવી દીધો. સોમાભાઈના પ્રશ્નથી જાણે રાહ જોતા ઊંડો નિશાસો રાખી રમણલાલે કહ્યું, જવા દો ને યાર, આમ જુઓ તો વાત પર કઈ ભૂલ્યા નથી, પણ ક્યારેક સરસ મજાનો શીરો ખાતા બરાબર આપણને રસ પડ્યો હોય અને એમાં કાંકરી આવી જાય તો જે સ્થિતિ થાય તેવું લાગણીઓમાં પણ થઈ જતું હોય છે. કેમ, શું થયું? વાતનો દોર પોતાના હાથમાં હતા સોમાભાઈ પૂછ્યું. ચોખવટથી કઈ કહો તો ખબર પડે, રમણલાલે કહ્યું. તમે જાણો છો સોમાભાઈ, સતીશે આપણે હમણાં જ પડાવ્યો, છોકરી પણ સારા ગતિ છે, નેહા આમ તો સંસ્કારી છે અને થોડો સમય રહી તેમાં ધીરે ધીરે ઘરનો વહીવટ પણ સંભાળી રહી છે એવો વિશ્વાસ પણ બંધાયો છે. હમણાં એ બંને ઉત્તર ભારતમાં મસૂરી અને હિમાચલ પ્રદેશમાં કેટલીક જગ્યાએ ફરવા ગયા છે. મસૂરીના કેટલાક ફોટા સતીશે આજે ફેસબુક પર મૂક્યા છે, એમાં જોયા. એમાં એક ફોટામાં એને નેહાને ઉશ્કી લીધી છે. એ ફોટા વિશે લખ્યું છે, ફૂલ જેવી કોમળ અને હળવી મારી જીવન સંગની નેહા. આમ તો કઈ નવું નથી, છોકરા છે, યુવાન છે અને અત્યારનો જમાનો પણ આપણા જમાના કરતા વધુ છૂટછાટ આપે છે, એટલે આ ફોટા સામે કોઈ વાંધો ના હોય શકે. પણ અમે બંને બધા ફોટા જોતા તેમાં આ ફોટો જઈને તમારી ભાભીની આંખ જરા ભીની થઈ ગઈ. મને ખબર ન પડે કે તેને ચૂપચાપ આંખનો ખૂણો રોશી રાખ્યો. આટલા વર્ષોનો મારો સાથ હું એમ કઈ થોડો ચૂકી જાઉં? મેં પૂછ્યું, કેમ, શું થયું? ત્યારે શરૂઆતમાં કઈ નહીં, એને એને વાત થાય છે. ખૂબ કહ્યું ત્યારે એને કઈ જવા દો, કહેવામાં કઈ માલ નથી. પણ હું કઈ થોડો એમ છૂટ્યો, છેવટે વાત કરાવીને જ રહ્યો. એવી તો શી વાત હતી કે ભાભી દુઃખી થઈ ગયા? ઉલટાનો દીકરાને પુત્રવધુની ખુશી જોઈને એમણે તો ખુશ થવું જોઈએ. સોમાભાઈએ કહ્યું, થોડી વાર રોકાઈને ગળું ખોંકારીને રમણલાલે કહ્યું, સોમભાઈ સાવ નાની વાત છે, રસોડામાં તેલ થઈ રહેવા આવ્યું છે એટલે તમારા ભાભીએ સતીશને કહ્યું કે માળીએથી ડબ્બો ઉતારીને આપને ભાઈ, મને કમરમાં દુખે છે, નહીં તો ઉતારી લે. અને સતીશે ધડાક દઈને મોઈ ચોપડાઈ કામવાળા પાસે ઉતરાવી દે, ટેબલ પર ચડીને આટલો વજનદાર ડબ્બો ઉતારતા મને નહીં ફાવે. બસ આટલી જ વાત, તમારી ભાભીને ઓછું આવી ગયું. 15 કિલોનો ડબ્બો અમારા દીકરાને ભારે લાગ્યો અને એની પત્ની હળવીશું વાંસામાં સોંભે હસી પડ્યા, પણ યાસમાં દુઃખ દુખાતું હતું. એમણે જાણે પોતાની જાતને કહેતા રત્નરમણને કહ્યું, ભાઈ હવે તો આપણે ચાલશે ફાવશે ને ભાવશે એને જીવન મંત્ર બનાવી બાકીની જિંદગી પૂરી કરવાની. જુઓ ને રમેશ, અમેરિકા ગયા હતા, આજે 3 વર્ષ થાય. હા, પોગડાળો ફોન પર વાત થાય છે. એને હવે 1.5 વર્ષનો દીકરો છે. આનંદ તો મા બાપ તરીકે અમને પણ થાય, પણ આનંદ કેવો, ક્યારેક કોલ પર ક્યારેક વિડીયો કોલ પર વાત થાય ત્યારે અમારા દીકરાનું કુટુંબ જઈને મન બનાવી જાવ. રમેશને હજુ સેટલ થયો છે, એને કુટુંબ સાથે આવવામાં હજુ થોડી વાર લાગશે. હા, અમને બોલાવે છે, પણ ત્યાં જઈને અમે માણસ કરીએ શું? ઉલટાનું ભારે પડી ખરું ને? ખેર, સૌ સૌને માળામાં સુખી છે એમ સમજીને મન બનાવવાનું. પછી થોડું અટકીને સૌમ્ય કહે, રમણલાલ, આપણે આપણી ફરજ પૂરી કરી. બાળકો હવે મોટા થઈ ગયા છે, એમને એમનો માળો બાંધવાનો છે. આપણે આપણી રીતે સુખી, એ એમની રીતે સુખી થાય, એ ભાવથી જ આપણે જીવવાનું. સૌમ્ય વાત પૂરી કરી, થોડી વાર બંને ચૂપ થઈ ગયા. બરાબર ત્યાં જ સામે દિવાલના ગોખલામાં સિંહ સિંહ અવાજ ઉઠી ગયો, ગુંજી ઉઠ્યો. ચકલી બહારથી કંઈક લઈને આવી હતી. માળામાં બચ્ચા માની ચાંચમાં એક ખોરાક ચણી લેવા ચેકી રહ્યા હતા. રમણલાલ અને સૌભાઈના કદાચ દ્રશ્ય જોઈને વિચાર આવ્યો છે કે આ બચ્ચા ક્યાં મોટા થઈને પોતાની રડી ખવડાવવાના છે કે કોઈ આ કામમાં આવવાના છે. તે ચકલી એમની આટલી ચિંતા કરતી છે. સહેજ મોટા થયા નથી કે ઉડ્યા નથી, બરાબર અમારા બાળકોની જેમ જ. આ વિચારે બંને વડીલોને સાંત્વના આપી કે જો ચકની નિસ્વાર્થ ભાવે પોતાના બાળકોનું પાલન કરે છે ને પછી એને પાંખ આવે એટલે ઉડી જાય છે, તો દરેક મા બાપે સમજવું જોઈએ કે બાળકોને એમણે લાડકોડથી પાલન કર્યું છે વાત સાચી, પણ એમને આગળ જતા પોતાની દુનિયા વસાવવાની છે, પોતાનું ઘર વસાવવાનું છે, અને એટલે મા બાપની આમન્ય રાખીને એમની મુશ્કેલીઓ સાથે સુમેળ સાધીને જે કંઈ થતું હોય એમાં આપણે સામાન્ય રીતે અડકીની રૂપ નહીં બનવું જોઈએ. સમજદારી બંને પક્ષે જરૂરી છે, અને સમજદારી નહીં હોય તો આવી નાની વાત પર મોટું ખોટું લાગી જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. ખાલી એક તેલનો ડબ્બો 15 કિલોનો ઉતરવણી ના કહી એમના દીકરાએ અને પોતાની પત્નીને ઉચકીને હળવી ફૂલ જેવી એમ કે છે. આ વિરોધાભાસ વચ્ચે માની આંખ ભીની થાય છે ત્યારે એમ સમજવું જોઈએ કે દીકરાને તેલના ડબ્બા પ્રત્યે કોઈ સ્નેહ નથી, પોતાની પત્ની પ્રત્યે સ્નેહ છે. એક વાત સમજીએ, એક નાનકડી દીકરી પોતાના ભાઈને ખભે ઉચકી અને પગથિયા ચડી રહી હતી, મંદિરમાં જવાનો રસ્તો કાપી રહી હતી, ત્યારે કોઈ એને પૂછ્યું કે તને ભાર નથી લાગતો? એને કહ્યું, ભાર ક્યાં છે, આ તો મારો ભાઈ છે. આ વૃત્તિથી આપણે જોઈશું તો આપણા છોકરા મોટા કર્યા એનો ભાર નહીં લાગે. આપણા દીકરા દીકરી છે, પાંખ આવી ઉડી ગયા, હવે આપણે એમને એમની જીવનમાં સુખી થાય એ રીતે વર્તીને એમને આપણે કાંઈક ને કંઈક રીતે એમની સાથે સુમેળ સાધવાના છે. એનાથી ખોટું લગાડી નહીં ચાલે, લાગણીઓના સ્પંદનો એમ વહેતા કરી નહીં ચાલે. તમારે તમારો જ દીકરો છે, દીકરાની બહુ છે, એમણે કંઈક કશું જ ખરાબ નથી કર્યું. હિલ સ્ટેશન પર ફરવા ગયા છે, એમાં આ ફોટો જો એના મનમાં કંઈ પાપ હોત તો ફેસબુક પર બુક જ શું કરો. એટલે હંમેશા સમજદારી બંને પક્ષે જરૂરી છે, પણ વધારે જરૂરી સમજદારી અને સહનશીલતા એ વડીલોના પક્ષે છે. આપણે તે સમજીએ તો જે યુવાન રહ્યા છે એમને પણ પોતાનો સંસાર વસાવવામાં ને વિકસાવવામાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે, અને આગળ જતા આ જ લોકો તમારી સેવા કરવા પણ હરખે હરખે તૈયાર થશે. આટલું સમજીએ, કોઈ કશું આપીને લેવાની ઈચ્છા રાખીએ સ્વાર્થ છે. કશું આપ્યું તે આપ્યું, પછી આપવાથી આપણો કોઈ એકાધિકાર ઉભો થાય છે એવું ન સમજીએ તો એક માત્ર આપણે આપણી ફરજ નિભાવીએ છે, અને ફરજ નિભાવીને ચાલતા થવાનું. આ વાત આપણા મનમાં જો સ્પષ્ટ હોય તો ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં દીકરાઓ કે દીકરી જમાઈના વર્તનથી અથવા અન્ય કોઈ રીતે દુઃખી નહીં થવાય. સમજ્યા શ્રોતા મિત્રો? યાદ રાખજો, આપણે આપણી જાતને આ માટે તૈયાર કરવાની છે. વૃદ્ધાવસ્થા આવી રહી છે, બાળકો મોટા થયા, યુવાન થયા, પરણાવ્યા, હવે એ એમનું કામ પોતાનું આકાશ ઋણી લેશે, ત્યારે આપણે આડખીલી રૂપ ન બનીએ, નહીં તો માત્ર વિખવાદ જ થશે. એ વાત આપણે ખ્યાલમાં રાખીએ. કોઈ મુદ્દો હોય તો હળવેથી બંને બેસાડીને કહીએ, આડકતરી રીતે નહીં, સીધી રીતે, કે બેટા આવું જરા મને થયું એટલે મેં તને કહ્યું, વાત પૂરી થાય. આપણે સમજદારી રાખીએ, કુટુંબ આનંદ કરતું હશે, કલહ કરતું હશે, તો તમને પણ સ્ટ્રેસ કે ટેન્શન નહીં થાય. પરિણામે આપણે કામ વગર ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે બીજા રોગો ને કંકોત્રી લખીને ઘરે નહીં બોલાવીએ. તો આ વાત યાદ રાખો, સુખી રહો, આનંદમાં રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો. ડોક્ટર જયનારાયણ વ્યાસની તમને શુભકામનાઓ.